એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આપણને આપણી અંદર જ છુપાયેલી દુનિયાની સફર કરાવે છે. શંકર વેદાંતમનું અદ્રશ્ય મગજ એટલે કે ધ હિડન બ્રેઇન.
નમસ્કાર. અને આ પુસ્તક સાચું કહું તો ખરેખર મનને હલાવી દે તેવું છે. તે આપણી રોજિંદી પસંદગીઓ, આપણી માન્યતાઓ અને એમ આપણે કેમ અમુક રીતે વર્તીએ છીએ તેની પાછળ કામ કરતા અજ્ઞાત માનસિક બળોની વાત કરે છે.
મતલબ જેને આપણે આપણું સાચું મન માનીએ છીએ એ તો કદાચ આખી વાર્તાનો એક નાનો ભાગ જ છે.
હા, બિલકુલ એવું જ.
અને આજના સમયમાં આ સમજવું બહુ જરૂરી લાગે છે ને.
આપણે જોઈએ છીએ કે સમજદાર લોકો પણ ક્યારેક અતાર્કિક નિર્ણયો લઈ લે છે.
હા, અથવા જે મૂલ્યોમાં માને છે તેનાથી સાવ ઉલટું વર્તન કરે છે.
બરાબર. મને લાગે છે કે આ પુસ્તક આવા શા માટે એવા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદ કરી શકે છે. ચોક્કસ. અને એ સમજવા માટે લેખક શંકર વેદાંતમ એમની પૃષ્ઠભૂમિ પણ જાણવા જેવી છે.
હા, એમના વિશે થોડું જણાવો ને.
એ એક પુરસ્કાર વિજેતા પત્રકાર છે, વિજ્ઞાન સંવાદદાતા છે અને ઘણા તેમને NPRના પ્રખ્યાત પોડકાસ્ટ હિડન બ્રેઇનથી ઓળખે છે.
ઓહ હા, એમનો જન્મ ભારતમાં અને અભ્યાસ અમેરિકામાં, એટલે એમને એક અલગ, આમ કહીએ તો આંતર સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ મળે છે.
સાચી વાત. અને એમની ખાસિયત એ છે કે તેઓ મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ જેવા જટિલ વિષયોના સંશોધનને એકદમ સરળ, રસપ્રદ વાર્તાઓમાં વણી લે છે.
હા, એમને વાંચતા કે સાંભળતા એવું લાગે કે જાણે કોઈ દોસ્ત આપણને કોઈ અઘરી વાત સાવ સહેલાઈથી સમજાવી રહ્યો છે.
બરાબર. તેઓ કોઈ એક વિષયના આમ જોવો તો ઊંડા નિષ્ણાત નથી, પણ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ બધામાંથી તારણો કાઢીને
અને વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે જોડીને સમજાવે છે.
હા, કે આપણું આ અદૃશ્ય મગજ કેવી રીતે કામ કરે છે, આ જ તેમની વિશિષ્ટતા છે.
તો પુસ્તકનું મુખ્ય સૂર શું છે? મતલબ એ કહેવા શું માંગે છે?
મુખ્ય વિચારે છે કે આપણું જે સભાન મન છે, જે વિચારે છે, તર્ક કરે છે, એ તો હિમશિલાની ટોચ જેવું જ છે, સમજો ને.
હા,
મોટાભાગની માનસિક રમત તો પાણીની નીચે અજ્ઞાત સ્તરે ચાલતી હોય છે. આ અદૃશ્ય મગજ આપણી ધારણાઓ, આપણી પસંદ નાપસંદ, આપણા ડર, આપણા પૂર્વગ્રહો, આ બધું ઘડવામાં મોટો ભાગ ભજવે છે.
અને આપણને એનો ખ્યાલ પણ નથી હોતો.
મોટા ભાગે નહીં.
એટલે કે આપણે જે નિર્ણયો લઈએ છીએ એ ખરેખર આપણે વિચારીને નથી લેતા, પણ આપણું અંદરનું મન એ નક્કી કરી દે છે.
ઘણી વાર એવું જ બને છે. પુસ્તકે શોધે છે કે શા માટે બુદ્ધિશાળી લોકો પણ અતાર્કિક વર્તન કરે છે અથવા વિરોધાભાસી માન્યતાઓ રાખે છે,
કે પછી જે કહે છે એનાથી ઉલટું કરે છે.
હા, જવાબ છે આપણું આ અદૃશ્ય મગજ. એ ઝડપી નિર્ણયો લેવા માટે બન્યું છે, પણ આજના જટિલ જગતમાં એ ઘણીવાર આપણને ભૂલો અને પૂર્વગ્રહો તરફ દોરી જાય છે.
એટલે એ તાકાત પણ છે અને નબળાઈ પણ.
બરાબર. વેદાંતમ કહે છે કે આ અદૃશ્ય શક્તિઓને સમજવી એ જ તેમને કાબૂમાં રાખવાનું પહેલું પગલું છે, એમને દૃશ્યમાન બનાવવી.
આ તો ખરેખર રસપ્રદ વાત છે. ચાલો ત્યારે આ અદૃશ્ય મગજની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત એકદમ નાટકીય ઘટનાથી થાય છે, ખરું ને? પેલી મેન ગર્લ્સ ફાયરની વાત.
હા, એ કિસ્સો આ પુસ્તકનો પાયો નાખે છે. 1949માં અમેરિકાના મોન્ટાનામાં મેન ગર્લ્સ નામની જગ્યાએ જંગલમાં ભીષણ આગ લાગી.
ઓહ.
અનુભવી ફાયર ફાઇટર્સની એક ટીમ ત્યાં ફસાઈ ગઈ. આગ એટલી ઝડપથી વધી રહી હતી, મોટાભાગના ફાયર ફાઇટર્સ પોતાની તાલીમ મુજબ પોતાના ભારે સાધનો સાથે આગથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
જે એક સામાન્ય પ્રતિક્રિયા લાગે છે, બચવા માટે ભાગવું.
બરાબર. પણ તેમના લીડર વેક ડોજ, એમણે કંઈક સાવ અણધાર્યું કર્યું, અતાર્કિક લાગે એવું.
શું કર્યું એમણે?
એમણે ભાગવાનું બંધ કર્યું અને પોતાની આસપાસના સૂકા ઘાસમાં દિવાસળી ચાંપી દીધી.
શું વાત કરો છો, આગની વચ્ચે જ આગ લગાડી?
હા, એક નાનો વિસ્તાર બાળી નાખ્યો અને એ રાખવાળી જમીન પર મોઢું નીચે રાખીને સૂઈ ગયા. એમના સાથીઓને લાગ્યું કે એ પાગલ થઈ ગયા છે, એમને બોલાવ્યા પણ ખરા.
અને પરિણામ શું થયું પછી?
ભીષણ આગ એ બળેલા વિસ્તાર પરથી પસાર થઈ ગઈ, કારણ કે ત્યાં બળવા માટે કશું બચ્યું નહોતું, અને વેગ ડોજ ચમત્કારિક રીતે બચી ગયા.
અકલ્પનીય. અને બીજાઓનું શું થયું?
બીજા મોટાભાગના ફાયર ફાઇટર્સ, જેઓ પોતાની તાલીમ અને તર્ક મુજબ ભાગી રહ્યા હતા, તેઓ આગમાં મૃત્યુ પામ્યા.
ઓહ, ખૂબ જ દુઃખદ.
હા, પણ આ ઉદાહરણ બતાવે છે કે ડોજનો જીવ બચાવનાર નિર્ણય તેના સભાન તાર્કિક મનમાંથી નહોતો આવ્યો. એ અત્યંત દબાણ હેઠળ તેના અદૃશ્ય મગજમાંથી સ્ફૂરેલો એક સાહજિક ઉકેલ હતો.
વાહ, આ ઉદાહરણ ખરેખર આપણા મનની બે સિસ્ટમ, એક ધીમી વિચારશીલ અને બીજી ઝડપી સાહજિક, વચ્ચેનો તફાવત બતાવે છે. પણ આ અદૃશ્ય મગજ હંમેશા આવા ચમત્કારિક ઉકેલ આપે છે, કે પછી એની કોઈ નકારાત્મક બાજુ પણ છે? પુસ્તકમાં પૂર્વગ્રહની વાત આવે છે.
ચોક્કસ, અને એ બહુ મોટી નકારાત્મક બાજુ છે. વેદાંતમ સ્પષ્ટ કરે છે કે પૂર્વગ્રહ હંમેશા ખરાબ નિયતનું પરિણામ નથી હોતો.
એમ તો પછી શું છે?
ઘણીવાર એ મગજની લોકોને ઝડપથી આપણા અને તેમનામાં વહેંચી નાખવાની એક સ્વચાલિત પ્રક્રિયા છે. કદાચ આદિકાળમાં જૂથમાં ટકી રહેવા માટે ઉપયોગી હશે.
પણ આજે એ ભેદભાવ અને અન્યાયનું મૂળ બને છે.
બરાબર. અને સૌથી મોટી તકલીફ એ છે કે આ પૂર્વગ્રહો અદૃશ્ય હોય છે. આપણને ખબર પણ નથી હોતી કે એ આપણા નિર્ણયોને અસર કરી રહ્યા છે.
એટલે કે હું સભાનપણે માનું કે બધા સમાન છે, છતાં મારા મનમાં છૂપો પૂર્વગ્રહ હોઈ શકે, એ કેવી રીતે ખબર પડે?
હા, એવું બની શકે છે, અને એ જાણવું બહુ મુશ્કેલ છે. આ માપવા માટે મનોવૈજ્ઞાનિકોએ ઇમ્પ્લિસિટ એસોસિએશન ટેસ્ટ એટલે કે IAT જેવી પદ્ધતિઓ વિકસાવી છે.
IAT એ શું છે?
એ ટેસ્ટ એ નથી માપતું કે તમે શું માનો છો, પણ એ માપે છે કે તમારું મન કેટલી ઝડપથી અમુક શબ્દો, જેમ કે સારું કે ખરાબ, ને અમુક જૂથો સાથે જોડે છે, જાતિ, ધર્મ, લિંગ વગેરે.
ઓ, એટલે મનમાં ઊંડે રહેલા જોડાણો.
હા, જાણે આપણા મનમાં અમુક વિચારોના રસ્તા બીજા કરતાં વધુ ઘસાઈ ગયેલા હોય ને આપણને ખબર પણ ન હોય. અને આ છૂપા જોડાણો પછી નોકરીની પસંદગીથી લઈને ડોક્ટરના નિદાન સુધી બધી બાબતો પર અસર કરી શકે છે.
આ તો થોડું ડરાવણું લાગે છે. મતલબ કે આપણું મગજ કાર્યક્ષમતા માટે આવા શોર્ટકટ વાપરે છે, પણ એ શોર્ટકટ જ આપણને ખોટા રસ્તે લઈ જાય છે.
બરાબર કહ્યું. આ માનસિક શોર્ટકટ્સને હ્યુરિસ્ટિક્સ કહે છે. એ જરૂરી પણ છે, નહીંતર આપણે દરેક નાની બાબતમાં વિચારતા રહી જઈએ.
હા, એ વાત સાચી.
જેમ કે આપણે રોજ ઘરે જવા માટે એક જ રસ્તો પકડીએ છીએ વિચાર્યા વગર, પણ ક્યારેક એ શોર્ટકટ ટ્રાફિક જામમાં ફસાવી દે. એવી જ રીતે સ્ટીરિયોટાઇપ્સ પણ એક પ્રકારના માનસિક શોર્ટકટ છે, કોઈ જૂથ વિશે એક છાપ બનાવી લેવી.
હા, આપણે બધા એવું કરીએ છીએ થોડું ઘણું.
હા, પણ એ છાપ ખોટી હોય અથવા અધૂરી હોય ત્યારે એ પૂર્વગ્રહ બની જાય છે, અને એની અસર પણ થાય છે. પુસ્તકમાં સ્ટીરિયોટાઇપ થ્રેટનો ઉલ્લેખ છે.
સ્ટીરિયોટાઇપ થ્રેટ એ શું છે?
એનો મતલબ છે કે જ્યારે કોઈ વ્યક્તિને એમના જૂથ વિશેની કોઈ નકારાત્મક છાપ, કોઈ સ્ટીરિયોટાઇપ યાદ દેવડાવવામાં આવે, તો એમની કામગીરી પર ખરેખર ખરાબ અસર પડે છે, ભલે એ પોતે એ છાપમાં ન માનતા હોય.
ઓ, એટલે ફક્ત યાદ દેવડાવવાથી જ?
હા, કારણ કે એમના મન પર એક વધારાનો બોજ આવી જાય છે કે મારે આ ખોટી છાપ સાચી નથી પાડવાની, અને એ ચિંતા એમની ક્ષમતાને અસર કરે છે.
અને આ અદૃશ્ય મગજ ફક્ત આપણા અંગત વિચારોને જ નહીં, પણ આપણા સામાજિક વર્તનને પણ અસર કરતું હશે, ખરું ને? આપણે બીજાઓ સાથે કેવી રીતે વર્તીએ છીએ એમાં.
ચોક્કસ, આપણે સામાજિક પ્રાણીઓ છીએ. આપણો અદૃશ્ય મગજ સતત બીજાઓ સાથે જોડાવાનો પ્રયત્ન કરતું રહે છે. તમે કદાચ નોંધ્યું હશે કે આપણે અજાણતા જ સામે માળી વ્યક્તિના હાવભાવ કે બોલવાની લઢણની નકલ કરવા માંડીએ છીએ.
હા હા, એવું થાય છે ખરું વાતચીતમાં ઘણીવાર. એ કેમ થાય છે?
એને કેમેલિયન ઇફેક્ટ કહે છે. આપણું અદૃશ્ય મગજ સામેવાળી વ્યક્તિ સાથે તાલમેલ બેસાડવા, સંબંધ બાંધવા માટે આવું કરે છે.
રસપ્રદ છે. પણ આ સામાજિક જોડાણની કોઈ નકારાત્મક બાજુ ખરી?
હા, અને એ બહુ મોટી છે. એ છે અનુરૂપતા, કન્ફોર્મિટી, એટલે કે ટોળા સાથે ભળી જવાનું દબાણ.
એટલે લોકો શું કહેશે વાળો ડર.
હા, એ પણ, અને ફક્ત અલગ ન દેખાવું એ પણ. સોલોમન એશના પ્રખ્યાત પ્રયોગો યાદ છે?
હા, સાંભળ્યું છે એમના વિશે.
એમાં લોકો સ્પષ્ટ દેખાતી સાચી વસ્તુને પણ ખોટી કહેવા માંડે, ફક્ત એટલા માટે કે જૂથના બીજા લોકો ખોટું કહી રહ્યા હતા.
આ તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ, ફેશનથી લઈને રાજકીય મંતવ્યો સુધી લોકો ટોળામાં ભળવા માટે કંઈ પણ કરે છે.
બરાબર. અને કટોકટીમાં પણ આવું બને છે, જેમ પેલી મેઇન ગલ્ચની આગ વખતે બન્યું, પણ બીજી રીતે.
કટોકટીમાં કેવી રીતે?
એને બિહેવિયરલ ઇનર્શિયા કહે છે, મતલબ વર્તણૂકીય જડતા. જો કોઈ જોખમી પરિસ્થિતિ હોય પણ આસપાસના બધા લોકો શાંત દેખાતા હોય તો આપણું અદૃશ્ય મગજ સંદેશો આપે છે કે બધું બરાબર છે, ચિંતા જેવું નથી.
ભલે પરિસ્થિતિ ગંભીર હોય તો પણ.
હા, અને આપણે પણ નિષ્ક્રિય રહીએ છીએ. 911 વખતે વોલ ટ્રેડ સેન્ટરમાં કે પછી ઘણી આગની ઘટનાઓમાં આવું જોવા મળ્યું છે, જ્યાં લોકોએ કિંમતી સમય ગુમાવી દીધો કારણ કે બીજા કોઈ પ્રતિક્રિયા નહોતા આપી રહ્યા.
બાપરે, એટલે બીજા શું કરે છે એના પર આપણું વર્તન આધાર રાખે છે.
ઘણીવાર આપણું અદૃશ્ય મગજ સતત સામાજિક સંકેતોનું નિરીક્ષણ કરતું રહે છે.
અને નૈતિકતા વિશે શું? આપણા સારા ખરાબના નિર્ણયો એ પણ આ અદૃશ્ય મગજથી પ્રભાવિત થાય છે.
પુસ્તક કહે છે કે મોટા ભાગે હા. આપણે માનીએ છીએ કે આપણે તર્કથી વિચારીને નૈતિક નિર્ણય લઈએ છીએ,
પણ એવું નથી.
હકીકત એ છે કે ઘણીવાર નિર્ણય પહેલાં લેવાઈ જાય છે એક ભાવનાત્મક સાહજિક પ્રતિક્રિયા તરીકે, અને આપણો તર્ક પાછળથી એ નિર્ણયને સાચો ઠેરવવા માટે કારણો શોધે છે.
એટલે પહેલાં લાગણી પછી તર્ક.
હા, જેમ કે જુગુપ્સા જેવી લાગણી આપણા નૈતિક નિર્ણયોને ભારે અસર કરી શકે છે.
આનું કોઈ ઉદાહરણ આપી શકો?
એક બહુ જાણીતું ઉદાહરણ છે ઓળખી શકાય તેવા પીડિતની અસર, આઇડેન્ટિફાયેબલ વિક્ટિમ ઇફેક્ટ.
એ શું છે?
સમજો કે તમને ટીવી પર ભૂકંપગ્રસ્ત વિસ્તારના હજારો લોકોની તકલીફના આંકડા બતાવે તો કદાચ તમને થોડું દુઃખ થાય. પણ જો એ જ સમાચારમાં એક નાનકડા રડતા બાળકની વાર્તા બતાવે જેનું ઘર તૂટી ગયું છે તો
તરત જ આપણું હૃદય દ્રવી ઉઠે છે, મદદ કરવાની ઈચ્છા થાય.
બરાબર. એક વ્યક્તિની વાર્તા આપણને હજારોના આંકડા કરતાં વધુ અસર કરે છે. આ બતાવે છે કે આપણી સહાનુભૂતિ અને પરોપકાર પણ કેટલા ભાવનાત્મક અને અતાર્કિક, મતલબ કે પસંદગીયુક્ત હોઈ શકે છે.
ખરેખર આ પુસ્તક તો આપણી પોતાની જાત વિશેની આપણી સમજને જ પડકારે છે. તો આ બધામાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે તારવી શકીએ? મુખ્ય શીખ શું છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે આપણી મોટાભાગની માનસિક દુનિયા અજ્ઞાત છે. સભાનતા તો માત્ર ટપકું છે. આપણી અંતસ્ફુરણા, આપણા ગટ ફીલિંગ્સ, એ બધું આ અદૃશ્ય મગજની જ પેદાશ છે.
બરાબર. બીજો જે મને ખૂબ મહત્વનો લાગ્યો તે એ કે અજ્ઞાત પૂર્વગ્રહ આપણા બધામાં છે, ભલે આપણે ગમે તેટલા સારા બનવાનો પ્રયત્ન કરીએ.
હા, સારા ઈરાદાવાળા લોકોમાં પણ.
અને એને ફક્ત હું પૂર્વગ્રહી નથી એમ વિચારીને દૂર ન કરી શકાય. ગુજરાત કે ભારતમાં આપણે બીજા સમુદાયો કે જૂથો માટે જે ધારણાઓ બાંધીએ છીએ તેમાં આ અદૃશ્ય પૂર્વગ્રહ કેટલો ભાગ ભજવતો હશે એ વિચારવા જેવું છે.
ત્રીજો સંદેશ છે સામાજિક પ્રભાવની જબરદસ્ત તાકાત. આપણે ટાપુ નથી, આપણે સમાજમાં જીવીએ છીએ અને આપણું અદૃશ્ય મગજ સતત આપણી આસપાસના લોકોથી પ્રભાવિત થાય છે. અનુરૂપતા, નકલ, જૂથનું દબાણ, આ બધું આપણા વર્તનને ઘડે છે. ભારતમાં આ સામાજિક પ્રવાહો અને સમુદાયના દબાણો આપણે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ.
અને ચોથો, જે કદાચ સ્વીકારવો થોડો અઘરો છે, કે આપણી તર્કસંગતતા ઘણીવાર એક ભ્રમ છે.
હા, કે લાગણીઓ અને શોર્ટકટ્સ નિર્ણયો લે છે, તર્ક તો પછીથી આવે છે વાર્તા બનાવવા.
આપણે કોઈ વસ્તુ ખરીદીએ કે કોઈ રાજકીય પક્ષને સમર્થન આપીએ એની પાછળના તાર્કિક કારણો કદાચ પછીથી ઘડાયેલા હોય.
બરાબર. પણ છેલ્લો સંદેશ આશા આપે છે, તે એ કે આપણે અદૃશ્ય મગજને કાઢી નથી શકતા પણ એને સમજી શકીએ છીએ.
અને એ સમજણથી શું?
આ સમજ આપણને એવી સિસ્ટમ અને પ્રક્રિયાઓ બનાવવામાં મદદ કરી શકે છે જે તેની નકારાત્મક અસરો ઘટાડે. જેમ વેદાંતમ કહે છે, પડકાર પૂર્વગ્રહને દૂર કરવાનો નથી પણ એવી સિસ્ટમ બનાવવાનો છે જે પૂર્વગ્રહને ધ્યાનમાં લે.
એટલે વ્યક્તિગત પ્રયત્નો કરતા પ્રણાલીગત ફેરફારો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
હા, એ વધુ અસરકારક બની શકે છે. કાર્યસ્થળોમાં, સમુદાયોમાં વધુ ન્યાયી પ્રક્રિયાઓ ડિઝાઇન કરવી.
પુસ્તકમાં કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય તેવા છે, જેમ કે પેલું વાક્ય, આપણે અનુમાનિત રીતે અતાર્કિક છીએ.
હા, પ્રિડિક્ટેબલી ઇરેશનલ, મતલબ કે આપણી ભૂલો પણ રેન્ડમ નથી, એની એક પેટર્ન છે જેને સમજી શકાય.
અને બીજો વિચાર, કે અદ્રશ્ય મગજ એક સાધન છે, ન તો સારું કે ન તો ખરાબ.
બરાબર. એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ તેને પર બધો આધાર છે. તે આપણને વેગ ડોજની જેમ બચાવી પણ શકે અને પૂર્વગ્રહથી ભરેલા નિર્ણયો તરફ દોરી પણ શકે. સંદર્ભ મહત્વનો છે.
અને પેલો વિચાર કે સભાનતા ઘણીવાર અજ્ઞાત મન દ્વારા કાર્ય કર્યા પછી વાર્તા ઘડે છે. જાણે આપણો સભાન હું એક પ્રેસ સેક્રેટરી છે જે અંદરથી થયેલા નિર્ણયને દુનિયા સામે રજૂ કરે છે.
હા, એ બહુ સરસ રીતે કહ્યો. અને છેલ્લે જે મને સૌથી મહત્વનું લાગે છે, અજ્ઞાત મન વિશેની જાગૃતિ તેને સંચાલિત કરવાનું પ્રથમ પગલું છે.
એટલે આ શક્તિઓને ઓળખવાથી જ આપણે તેમના ગુલામ બનવાથી બચી શકીએ.
બરાબર.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં ગુજરાતના સંદર્ભમાં શું ઉપયોગ? આ જ્ઞાન આપણને કેવી રીતે મદદ કરી શકે? વ્યક્તિગત રીતે જોઈએ તો આપણા સંબંધોમાં સુધારો લાવી શકે. જ્યારે આપણે સમજીએ કે આપણી અને બીજાની પ્રતિક્રિયાઓ ઘણીવાર સ્વચાલિત હોય છે, મતલબ અજ્ઞાત મનથી આવે છે, ત્યારે વધુ સહાનુભૂતિ ખેડવી શકીએ
અને પોતાની ધારણાઓ પર સવાલ ઉઠાવી શકીએ.
હા, અને બીજાઓ સાથે સંબંધ બાંધવામાં પેલી કેમિલિયોન ઇફેક્ટનો સભાનપણે પણ થોડો ઉપયોગ કરી શકીએ, એમની બોડી લેંગ્વેજ સાથે થોડું મેચ કરીને.
અને કામકાજની જગ્યાએ પ્રોફેશનલ લાઈફમાં
ત્યાં પણ ઘણો ફાયદો થઈ શકે. જેમ કે નોકરી માટે ઇન્ટરવ્યૂ લેતી વખતે અજ્ઞાત પૂર્વગ્રહની અસર ઘટાડવા માટે પ્રમાણિત પ્રશ્નો પૂછવા, અથવા તો
બ્લાઇન્ડ મૂલ્યાંકન, ઉમેદવારની ઓળખ છુપાવીને.
હા, બ્લાઇન્ડ રિવ્યૂ, રેઝ્યુમે જોતી વખતે નામ કે જાતિ જેવી વિગતો છુપાવી દેવી, અને ટીમમાં કામ કરતી વખતે અલગ મંતવ્યોને પ્રોત્સાહન આપવું જેથી ગ્રુપ થિંક ટાળી શકાય, બધા એક જ દિશામાં વિચારવા ન માંડે.
અને સમાજ તરીકે આપણે આનો શું ઉપયોગ કરી શકીએ? સમાજમાં ચાલતા સંઘર્ષો, જૂથવાદ કે ધ્રુવીકરણને સમજવામાં આ મદદ કરી શકે. આપણને ખ્યાલ આવે કે ઘણીવાર આ તર્ક પર નહીં પણ આપણા અને તેમનાની અજ્ઞાત ભાવના પર આધારિત હોય છે.
અને કોઈ સામાજિક યોજના બનાવતી વખતે.
હા, કોઈ સામુદાયિક પહેલ ડિઝાઇન કરતી વખતે લોકોના અજ્ઞાત વલણોને ધ્યાનમાં રાખીને તેને વધુ અસરકારક બનાવી શકાય. જેમ કે પેલી ઓળખી શકાય તેવા પીડિતની વાત કરી, જાહેર આરોગ્યનો સંદેશ આપવો હોય તો ફક્ત આંકડા નહીં પણ કોઈ વાર્તા કહેવી વધુ અસરકારક નીવડી શકે.
આખી વાતચીત ખૂબ જ રોચક રહી અને આંખ ખોલનારી પણ. મારા માટે સૌથી મોટી શીખ આમ તો એ છે કે આપણું કેટલું બધું નિયંત્રણ આપણી સભાન જાણ બહાર છે. અને પેલી મેઇન ગર્લ્સની વાર્તા એ ખરેખર બતાવે છે કે કેવી રીતે મુશ્કેલીમાં આપણું અંદરનું મન અકલ્પનીય રસ્તા શોધી શકે છે.
હા, એ અદ્ભુત છે. અને મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે આ પુસ્તક આપણને દોષ દેવાને બદલે સમજણ આપે છે. પૂર્વગ્રહ એ કોઈ નૈતિક નિષ્ફળતા નથી, પણ માનવ મનની એક વાસ્તવિકતા છે.
અને એ સ્વીકારીને આપણે વધુ સારા ઉકેલો શોધી શકીએ છીએ.
હા, વ્યક્તિગત રીતે નહીં પણ સિસ્ટમ તરીકે. અને આ સમજણ, આ જાગૃતિ જ પરિવર્તન તરફનું પહેલું પગલું છે. આપણી અંદર રહેલી આ અદ્રશ્ય શક્તિઓને સમજવી એ જ એમને દિશા આપવાની શરૂઆત છે.
બહુ સરસ. તો શ્રોતા મિત્રો, આ હતી શંકર વેદાંત નામના પુસ્તક અદ્રશ્ય મગજ પરની આપણી ચર્ચા.
આશા છે કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.